પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 332 અને 333 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 56.
આત્માના કલ્યાણ માટે એમને શું શું કહ્યું, શું શું કહ્યું, આત્માને કેવી રીતે બતાવ્યો, એ આત્માની પ્રાપ્તિની વિધિને પણ એમને સારી રીતે સ્પષ્ટપણે કહી. તે અનુસાર જે કાંઈ આગમ રહ્યા, પરમાગમ રહ્યા, એ આપણા ગુરુદેવ પૂર્વકર્મના યોગે એમનો જન્મ સ્થાન પૂર્ણ થયો, પણ પૂર્વ સંસ્કાર અને હોનાર જે હતો તદ અનુસાર એમાં દીક્ષા લેવા છતાં પણ, એ સંપ્રદાયમાં દીક્ષા લેવા છતાં પણ મૂળ વિતરાગ માર્ગ એમના આત્મામાં પરિવર્તન આંતરિક પરિવર્તન તો તે પહેલા પણ કેટલાક વર્ષ પહેલા આપણે વિધિપૂર્વક સમાજને ધાર આવે એ રીતે પરિવર્તન કર્યું, ઘોષણા કરી, જાહેરાત કરી, એની યોજના કરી કે સત્ય માર્ગ છે દિગંબર પરંપરામાં છે, દિગંબર શાસ્ત્રોમાં એ માર્ગનો સાચું પ્રથમ સાચી હોય છે. જરા પણ કુળ ધર્મનો મમત્વ રાખ્યા વિના અને પોતાના સાંપ્રદાયમાં અનુસરતા રાગી જીવોના રાગની પણ અપેક્ષા રાખ્યા વિના અને આવું ક્રાંતિકારી પગલું ભરતા કેટલા કે દ્વેષ કર્યો તે દ્વેષની પણ કોઈ ગણના કર્યા વિના સત્ય માર્ગને અમે સૂચિત કર્યો. એટલા માટે એ દિવસ ઉપકારી છે કે આપણે બધા આ પરિસ્થિતિમાં વિદ્યમાન છીએ એનું એ કારણ છે. જે સંપ્રદાયમાં રહ્યા હોય આ તો તર્ક છે, જો તોનો પ્રશ્ન નથી, પણ જો કદાચ રહ્યા હોત તો આ પરિસ્થિતિ હોત નહીં. કેટલી દ્રષ્ટિએ આપણે માટે તો આજનો દિવસ એ અંતિમ તીર્થંકર ભગવાનનો જન્મદિવસને હિસાબે પણ મહત્વનો છે અને ગુરુદેવના પરિવર્તનને હિસાબે પણ મહત્વનો છે. એટલે કોઈને કોઈ નિમિત્તે લાઈફથી વધારેમાં વધારે પુરસ્કાર કરે એવું એક આ દિવસનો પણ વિશેષ નિમિત્ત છે. માત્ર એટલું જ નથી કે બારમાં પૂજાની ધમાધમ પૂરી કરીએ એટલે ભગવાન મહાવીર સ્વામીનો દિવસ ઉજવાય. ખરેખર જૈન દર્શન નું આર્મ કોઈ જુદું છે અને તે એવું છે કે જીવ આત્માનું કલ્યાણ કરી લે. બેનશ્રીના વચનામૃત ગ્રંથનું પાને બા બોર્ડ નંબર છે 300. દુઃખના બળે છૂટો પડે એમ નથી પણ દ્રવ દ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. કોઈ મનુષ્યને બહારમાં ગમતું ન હોય અથવા જે કોઈ પ્રવૃત્તિ હોય એમાં દુઃખ લાગતું હોય તો એટલું પર્યાપ્ત નથી. કોઈ દુઃખના નિમિત્તે ધર્મ બાજુ વળે સામાન્ય પ્રસંગ. કોઈ દુઃખમાં ઘેરાઈ જાય છે તો કોઈ લાયકજી એ પ્રસંગના નિમિત્તે આત્મહિત તરફ વળે પણ એટલું પર્યાપ્ત નથી. તેથી આગળ લઈએ તો અહીંયા રાગાદી પરિણામ અને રાગાદી પરિણામને કારણે કરવી કરતી જે કોઈ પ્રવૃત્તિ તે પ્રવૃત્તિમાં જે દુઃખ થાય છે આકુલતા ભાવ ઉત્પન્ન થાય છે તેનાથી આત્મા ભિન્ન અનુભવમાં આવે છૂટો પડે એટલે ભિન્ન અનુભવમાં આવે એવું એકાંત નથી. આગળની વાત લઈએ તો વિકલ્પમાં અને રાગમાં દુઃખ લાગે છે તેથી દુઃખથી જીવ હટીને ભીન પડે છે. એટલું જ નથી પણ તે કાળમાં દ્રવ દ્રષ્ટિ થાય છે એના જોરથી ભીન પડે છે. જે શુદ્ધોપયોગ સમ્યક દર્શનમાં પ્રગટ થાય છે અને ચૈતન્ય ગોળો છૂટો પડે છે છૂટો અનુભવાય છે ભિન્ન અનુભવ થાય છે એમાં દ્રવ દ્રષ્ટિનું કાય છે. આ એક બોર્ડમાં એ રીતે જોઈએ તો ત્રણ મુદ્દા સાંકળ્યા છે. એક તો દુઃખ લાગે છે વર્તમાન પરિણામમાં જે કોઈ વિભાવ ભાવો ઉત્પન્ન થાય છે એનું દુઃખ લાગે છે અથવા ભેદ જ્ઞાનમાં એનું દુઃખ ભાસે છે. ભેદ જ્ઞાનના પ્રયત્નમાં એનું દુઃખ ભાસે છે. આત્માની ઓળખાણ થાય છે અને દ્રવ દ્રષ્ટિ પ્રગટ થાય છે. ત્રણ બોલ છે એમાં બેંકનું વજન છે દ્રવ દ્રષ્ટિ ઉપર, અહીંયા દુઃખ લાગતું હોય છે, આત્માની ઓળખાણ થાય છે, તો પણ દ્રવ દ્રષ્ટિના જોરથી ભિન્ન અનુભવમાં આવે છે. વિચાર એકાંત દુઃખ ના બળે છૂટો પડે નથી, કે વર્તમાન રાગ નું દુઃખ લાગે તો સીધો ભીન અનુભવ માં આવી જાય, એટલું બળ હજી ત્યાં પ્રગટ હોતું નથી. એટલે રાગ નું દુઃખ લાગે તો પણ રાગ નું દુઃખ લાગવા ઉપરાંત પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની એને ઓળખાણ થઈ હોવી જોઈએ. આગળી વાત લે છે, દુઃખ લાગતું હોય, દુઃખ લાગતું હોય ને વર્તમાન પ્રણમનમાં ગમતું ન હોય પણ શું કરે, માનો કે એવી યોગ્યતા સુધી આવ્યો કે વર્તમાન જે કોઈ રાગાદીની પ્રવૃત્તિ છે, જે કોઈ જે તે પ્રકારનો જે જીવને ઉદય છે, તે ઉદય અનુસાર એના પરિણામ થાય, તે ઉદયમાં અને તે પરિણામમાં રહેવું ન ગમે, ત્યાં એને દુઃખ લાગે. પણ એ દુઃખ લાગે તેથી શું મળે? એ દુઃખ લાગે ત્યારે જો એને આત્માને ઓળખો હોય તો એ આત્મા તરફ ગતિ કરીને દ્રવ દ્રષ્ટિ સુધી પહોંચે, અને દ્રવ દ્રષ્ટિનું જોર થાય તો ભિન્ન અનુભવ થાય, નહીતર ન થાય. જો એને દુઃખ લાગે પણ એને આત્માને ઓળખો ન હોય તો એ પરિણામ ક્યાં જશે એમ કે છે. અથવા એવા વૈરાગ્યાદિના પરિણામ અને રાગ અને તીવ્ર રાગમાં રહેવું ન ગમે એવા પરિણામ પણ કેટલાક જીવોને થાય છે. જેને થતા નથી એનો તો કોઈ ક્લાસ નથી. જેને વર્તમાન ઉદયમાન ભાવોમાં દુઃખ લાગતું નથી, ઉલટાનું રૂચે છે અથવા ઉત્સાહિત થાય છે અથવા હાથે કરીને સામે ચાલીને ઉલઝીને પડે છે અને રાતે છે અનુકૂળતાઓ થતા, એનો તો એ પ્રકારના પરિણામ વાળા જીવને તો અહીંયા કઈ વિચારમાં લેવાનો અવકાશ છે, પ્રકરણ ચાલવાનો પ્રશ્ન અહીંયા. આ તો એવા જીવની વાત એ છે કે જેને વર્તમાન ઉદયમાન રાગમાં રૂચતું નથી, અને એવું ન ગમતું હોય એવું થાય તો પણ જો એને આત્માની ઓળખાણ ન કરી હોય તો ક્યાં જશે એમ કે જશે ક્યાં. આત્માની ઓળખાણ જો એને કરી હોય તો એને દ્રવ દ્રષ્ટિ પ્રગટવી સુગમ છે, નહીતર અનેકવિધ પ્રકારના મુમુક્ષુને યોગ્ય કેટલીક હદે પરિણામ થાય તો પણ એનું સમ્યક દર્શન પર્યંતનું દ્રષ્ટિ પ્રગટવા સુધીનો મોક્ષ માર્ગમાં પ્રવેશ થવા સુધીનો એનું કાર્ય સફળ થતું આમ વ્યવસ્થિત વાત છે. એટલે એમ લીધું કે એકાંતે દુઃખ ના બળે છૂટો પડે એમ નથી. તમે દુઃખ લાગ્યું એટલે હવે તું ધૂન પડી ગયો એમ છે. જીન અનુભવ માટે તો દ્રવ દ્રષ્ટિનું જોર આવવું જોઈએ. અને એ દૂરદ્રષ્ટિનું જોર પ્રગટવા માટે ઓછામાં પહેલા અવશ્યપણે આત્માની ઓળખાણ થયેલી હોવી જોઈએ, તો એને વર્તમાન ઉદયમાન રાગમાંથી હટવાનો જે ભાવ કાર્યકારી થાય, નહીતર એ ક્યાં જશે એમ પ્રશ્ન. એટલો વૈરાગ ન આવ્યો હોય અને પણ કોઈ જિજ્ઞાસાવશ પણ ઓળખાણ થાય એટલે એકાંત નથી બીજું ને. અહીંયા એક શબ્દ વાપરો છે, એકાંતે એવું નથી ત્યારે ઓળખાણ થયા પહેલા કોઈને એવો વૈરાગ હોય છે કે વર્તમાન ઉદયમાન રાગમાં એને દુઃખ લાગે એવી યોગ્યતામાં આવે અને એ ઓળખાણ બાજુ મળે. ઓળખાણ થયા પછી તો અવશ્ય દુઃખ લાગે લાગે અને લાગે ન લાગે એવું કદી ગમે, પણ એકાંતે એવું નથી કે દુઃખના બળે છૂટો પડે અથવા છૂટો પડવા માટે જે દુઃખ લાગવાની પ્રક્રિયા ભલે થઈ હોય તો પણ એનું બળ પર્યાપ્ત નથી. એટલે એવો એકાંત નથી કે એના બળથી છૂટો પડે. શું વાત ઉઠાવી છે કે દ્રવદ્રષ્ટિનું જે બળ છે એ દ્રવદ્રષ્ટિનું જોર છે એ વિકલ્પના અભાવનું કારણ છે અથવા ભિન્ન આત્માના અનુભવનું કારણ છે. એક વાત સ્પષ્ટ છે કે જે કોઈ જીવ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં હોય છે એને રાગાદીનું દુઃખ નિયમથી લાગેલો હોય છે, ત્યાં ન લાગવાનો પ્રશ્ન જ નથી. એટલે કોઈને લાગે ને કોઈને ન લાગે એવો તો અનેકાંત નથી. આયા જે અનેકાંત વાત અનેકાંત લેવું છે, એકાંતે નથી એમ લીધું છે એટલે અનેકાંતે છે, ત્યાં બળનો પોઈન્ટ છે. બળ વિષયક જોર વિષયક વાત છે. જે જોર અને જે પુરુષાર્થ દ્રવદ્રષ્ટિ ને લઈને ઉત્પન્ન થાય છે કે જેથી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છૂટો પડી જાય છે, અનાદિના એકત્વની ગાંઠ છૂટી જાય છે ત્યાં દ્રવદ્રષ્ટિનું કાર્ય. દ્રવદ્રષ્ટિ વિના એકનું દોર ક્યારે પણ આવતો નથી, કોઈ જીવને આવતો નથી. છે કે દુઃખ લાગે છે ત્યારે દુઃખથી સહજ હટવાનો પ્રયાસ થાય છે, પણ તે પ્રયાસમાં એટલું જોર નથી કે શુદ્ધ ઉપયોગ પ્રત્યે સ્પષ્ટ કરીએ તો તે પ્રયાસમાં એટલું જોર નથી કે શુદ્ધ ઉપયોગ પ્રત્યે. જે કોઈ જીવને થાય છે એમાં પ્રકાર એક જ છે ને, બે પ્રકાર કોઈને થાય. દ્રવદ્રષ્ટિથી જીવ છૂટો પડે છે અને દ્રવદ્રષ્ટિ પહેલા છૂટો પડતો નથી. તેથી આડકતરી સૂચના એમ છે કે કોઈ જીવને વર્તમાન રાજાદીમાં દુઃખ લાગે એટલી હદ હોય તો પણ ત્યાં સંતોષ આવવા જેવો. એ પહેલાના વાતને તો કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો, કેમ કે ત્યાં હજી એટલું બળ હોતું નથી. ત્યાં હજી એટલું બળ હોતું કરી શકાય એવું વિષય નથી. પરંતુ શું ઊંખાણ આવે છે ત્યારે એનું જ્ઞાન બળ વધતું જાય છે. જ્ઞાન બળ વધે છે એમાં એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પનું પણ દુઃખ લાગવાનું કાર્ય વધારે જે સ્તરમાં ચાલતું હોય છે, જે સ્ટેજમાં ચાલતું હોય છે એટલે આગળના સ્ટેજમાં જરૂર આવતું જાય છે. પણ દ્રવ્ય દ્રષ્ટિનું જે જોર છે એ અસ્થિનું જોર છે. એ અસ્થિનું જોર છે. દુઃખ છે એ તો નાસ્તિ વિષય ભાવ છે. જે અસ્થિનું જોર છે એમાં જે દ્રષ્ટિ જોર કરે છે, દ્રષ્ટિપૂર્વક જે જોર આવે છે એ પ્રકાર એવો છે કે જેમ કોઈ સિંહ પોતાના શિકાર ઉપર છલંગ મારે તો એ શિકારને કોણ બચાવી શકે, ત્યાં કોઈ બચાવી શકે એવું જે એનું જોર છે એવું આત્માનું એક અપૂર્વ પરાક્રમ ત્યાં ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે દુઃખ લાગવાના પરિણામમાં કે જ્ઞાન આત્માને ઓળખો આવો આત્મા છે તે હદના પરિણામમાં એટલું જોર હતું. હજી થોડું વિશેષ વિચાર કે કોઈ પણ જીવને છૂટતો ભિન્ન નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ અનુભૂતિનો ભાવ પ્રગટ થાય છે એમાં જે બળ હોય છે, જોર હોય છે એ દ્રવ્ય દ્રષ્ટિનું અથવા આત્મશ્રદ્ધાનનું હોય છે. અને એ આત્મશ્રદ્ધાન એ શ્રદ્ધાનનો આત્માના શ્રદ્ધાનનો પ્રથમ પર્યાય છે. સૌરો થયેલો સમ્યક શ્રદ્ધાનનો એ પ્રથમ પર્યાય છે. અનંતકાળ જેવો ભૂતકાળમાં એવો પર્યાય જીવે કદી પ્રગટ કર્યો નથી. આ પરિસ્થિતિ એ પહેલા શું છે કે એ પહેલા એનો શ્રદ્ધાનો પર્યાય અનાત્માને શ્રદ્ધતો છે. આ વાત તો સ્પષ્ટ છે ને કે તે પહેલા એ શ્રદ્ધાની શું પરિસ્થિતિ છે કે અનાત્માને આત્મા રૂપે, પરને અન્યને આત્મા રૂપે શ્રદ્ધતો પર્યાય છે. અને પરને આત્મા રૂપે પર્યાય શ્રદ્ધે છે ત્યારે તે શ્રદ્ધાનું જોર પણ તદ અનુસાર ઊંધું પ્રવર્તે. એવી સ્થિતિમાં શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય એ કોઈ રીતે થઈ શકે, ભલે એને વિકલ્પમાં દુઃખ લાગ્યું હોય, ભલે એને જ્ઞાનમાં આવો આત્મા છે એમ ભાઈશું હોય ને નિર્ણય થયો હોય, પણ શ્રદ્ધાંત બદલે ને ત્યાં સુધી એને ભિન્ન અનુભવ થતો. હવે અહીંયા એક તબક્કો વચમાં લઈ લીધો છે કે દુઃખ લાગ્યું હોય પણ જો ઓળખાણ ન થઈ હોય તો પણ એ દુઃખ લાગેલો ભાવ એને કાર્યગત થતો નથી. કેમ? કે ઓળખાણ થતા દિશા બદલાય છે, સાચી દિશા પકડાય છે, એ ઓળખાણ થતા થાય છે. એટલે એમ કહ્યું કે ઓળખાય વિના, જાણ્યા વિના જાય ક્યાં, એ દુઃખ લાગે, ન ગમતું હોય, એવો વૈરાગ હોય અથવા રાગાદી પરિણામ પૂર્વ કર્મવશ થતા હોય પણ અણગમતા હોય, દુઃખ લાગતું હોય, પણ એ જાય ક્યાં. એટલે એને આત્માની ઓળખાણ કરવી જોઈએ. જિજ્ઞાસાને વશ પણ એ ઓળખાણ કરે છે, અને ત્યાર પછી વેદ જ્ઞાનનો પ્રયાસ કરતા એને આપોઆપ દુઃખ લાગવાનું તો રાગાદીમાં શરૂ થઈ જાય જ છે. કોઈ જીવને તે પહેલા પણ દુઃખ લાગવાનું શરૂ થઈ જાય છે. દુઃખ ન લાગે એવો તો એક જીવ જ હોતો નથી, એટલે પ્રશ્ન નથી. પણ તેના તે કાળે એને જે હટવાનું બળ છે, દુઃખ થી હટવાનું બળ છે, રાગ થી હટવાનું બળ છે, એને લઈને ત્યાં શુદ્ધાત્માનો અનુભવ થવો એવો એકાંત નથી. ખરેખર તો દ્રવ દ્રષ્ટિના જોર થી એ છૂટો પડે છે, કે તેના બળથી છૂટો પડે છે એમ નથી, પણ દ્રવ દ્રષ્ટિના જોર થી છૂટો પડે છે. એક પ્રજ્ઞાનનું આત્મા ઉપર જવું અથવા દ્રવ દ્રષ્ટિનું થવું એ જબરદસ્ત પ્રસંગ છે. આત્માના પર્યાયમાં એ ક્રાંતિકારી પર્યાય છે એમ કહીએ તો ચાલે. ક્રાંતિ થાય છે ત્યારે જોર થાય છે, ક્રાંતિ કહો, બળવો કહો, ત્યારે લોકો એમ કે છે કે નહીં ધારેલું જોર કેમ. આ કોઈ બળવાના અને ક્રાંતિના પ્રસંગ ઇતિહાસમાં બને છે ત્યારે સત્તા ધારણ કરેલા માણસોને એમ લાગે છે કે આવા નાના માણસો આટલું દૂર કરશે એવું કાંઈ ગણતરીમાં નહોતું, એવી જગ્યાએથી કોઈ જોર થાય છે. એમ આ જીવ અનાદિથી નિષ્ઠાત્મા રહ્યો છે, રાગના પરિણામમાં દીન હીન પુરુષાર્થથી પરણમી રહ્યો છે, એમાં જે દ્રષ્ટિ ફરે છે ત્યારે આત્મામાં નવી ક્રાંતિ આવે છે. એ જોર છે ઉપયોગને તદ્દન જુદો પાડીને એકાકારપણે સિદ્ધાત્માનો નિર્વિકલ્પ ભાવે અનુભવ કરે છે. એ દ્રવ દ્રષ્ટિનું જોર છે એમ કે છે. ઓળખાણ પછી પણ ક્રમ પડે છે, દુઃખ લાગે છે ત્યારે પણ ક્રમ પડે છે. એ સમજાય એવું રીતે દુઃખ લાગે છે અને તરત જ અનુભવ થતો નથી, ઓળખાણ થાય છે અને તરત જ તેજ કાળે અનુભવ થતો નથી, પણ દ્રષ્ટિ જેવી ખરે છે તેજ કાળે અનુભવ થાય છે, એમાં બીજો સમય લાગતો. એવી દ્રષ્ટિ પલટો મારે છે તે ઉપયોગ રાગની સાથે વિકત્વમાં રહેતો નથી. એથી વધારે વાત તો એ છે કે તે કાળે બુદ્ધિપૂર્વકના રાગનો ઉત્પાદક થતો નથી. ઉત્પન્ન હોય તો એની સાથે એકત્વ કરે ને, પણ એ ઉત્પન્ન જ હોતો નથી, ઉત્પન્ન જ થઈ શકતો નથી. એટલું તો જોર છે ત્યાં વિતરાગતાનું, એટલું જોર છે દ્રવ દ્રષ્ટિમાં, વિતરાગ દ્રષ્ટિમાં, કે બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ અનાદિથી ધારા પ્રવાહ રૂપે થતી હતી, એ તે કાળે તો એ ક્ષણ માટે છૂટીને બધી જાય. માણસ બહુ બળું કા માણસ હોય એમ નથી કે હું જાઉં તો ફલાણા મારી સામે આવે, નહીં મારી સામે ન આવે એમ કે રસ્તો બદલી નાખે આત્માને પથારતો હતો, આત્માને હરાવતો હતો, એ રાગ સામે જ આવતો નથી. એવું દ્રવ્ય દ્રષ્ટિમાં એક અસાધારણ જોર હોય એ વાત લીધી. બહુ ઘણી સૂક્ષ્મ વાતો કરી છે. ઓખાણમાં આત્માને જાણ્યો હોય, આત્માને હિંસા વિના જાણ્યા વિના જાય ક્યાં, આત્માને એ રીતે જાણ્યો હોય અને ઓળખો હોય, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય, એની હૈયાતીને વેદનથી ગ્રહણ કરવાનો પુરુષાર્થ ચાલતો હોય ઓળખાણપૂર્વક, ત્યારે જ એ છૂટો પડે, ત્યારે જ એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થવાનો અવસર આવે. અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટતા જે છૂટો પડે છે કે આત્મા જ્ઞાન લક્ષણ થી લક્ષિત થાય છે. પૂર અમૃતચંદ્ર આચાર્ય આખું પરિશિષ્ટ આખું સમયકાર પૂરું કર્યા પછી પરિશિષ્ટમાં ફરીથી ખેડ્યો એ વિષયને અમૃતચંદ્ર આચાર્ય મહારાજે ફરીથી ખેડ્યો. એમને 415 ગાથાની ટીકા કરતા સંતોષ ન થયો. મારે મૂળમાં હજી કઈ ખોલીને ચોખવટ કરીને કહેવું તો એ હજી કહેવાયું જાણે નથી. જો કે આત્મા જ્ઞાન માત્ર છે એમાં તો એ વાત આવી જ જાય છે, ના આવવાનો પ્રશ્ન રહેતો નથી. પણ એમાં એટલું ખોલીને આવતો નથી એટલે પોતે પ્રશ્ન ઉતરી ફાવી રહ્યું છે. ખોલ્યો છે જ્ઞાન લક્ષણ થી આત્મા લક્ષિત થાય છે. એ જ્ઞાન લક્ષણ કેવું છે કે પ્રગટપણે રહેલું છે અને એ પ્રગટતા ધ્રુવપણે રહેલી છે. થોડો અહીંયા પ્રશ્ન થાય છે, ધ્રુવ તો ત્રિકાળી સામાન્ય અને અવ્યક્ત છે ને? અહીંયા કહે છે કે આ ધ્રુવ ત્રિકાળી સામાન્ય અને વ્યક્ત છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પછી શું લીધું? પ્રગટમય પ્રગટ ચૈતન્યમય એમાણ સદાય અંદાણ એટલે લક્ષણ ચિહ્ન અથવા લક્ષણ કહીએ એને. ત્યાં પ્રગટ લક્ષણ લીધું છે, અવ્યક્ત નથી લીધું. વાણ પ્રગટ આત્મસિદ્ધિમાં ઘણી વાતો આવી છે. પ્રગટ રૂપ ચૈતન્યમયક્ષણ છે, કોઈ ચિહ્ન છે કે આવું કામ થઈ શકે એ શક્યતા છે એમ પણ કઈ ત્યાં પૂછવામાં આવે છે. પ્રગટ ચૈતન્યમય ગુણભંડાર આત્મા સામાન્ય સ્વરૂપે શક્તિ સ્વરૂપે છે એ પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ. જેને શાસ્ત્ર ભાષાએ પરમ પરિણામી ભાવ કહેવામાં આવ્યો છે. કુમકુંડાચાર્યજીએ એને કારણ પરમાત્મા કહીને ગુણગાન ગાયા. નિયમસારમાં એના ગુણગાન ગાયા છે. એટલો પરમાત્મા ગાયો છે ત્રિકાળી શક્તિનો ભંડાર છે. એ અહીંયા લક્ષણ નથી, એ તો લક્ષ છે. અહીંયા એ લક્ષણ થી લક્ષિત થાય છે આ ત્રિકાળી પરમાત્મા છે અને એનું લક્ષણ છે એ પણ ત્રણેય કાળે વર્તતું છે તેથી એને ત્રિકાળી કહેવામાં આવે છે. ત્રણેય કાળે હૈયાત હોવાથી એને ત્રિકાળી કહેવામાં સદાય છે એમ કહેવામાં આવે છે. ધ્રુવ છે એમ કહેવામાં આવે છે. બે ધ્રુવ છે આમાં, એક શક્તિરૂપ સામાન્ય તત્વ ધ્રુવ અને એક એના વ્યક્ત અંશ છે, સ્વભાવ અંશ. એ સ્વભાવ સ્વરૂપ છે અને એક સ્વભાવનો વ્યક્ત અંશ છે કે સદાય છે તેથી તેને ધ્રુવ કહેવામાં આવે છે. અને તે જ્ઞાનમાં હોય છે. તેઓ સ્વભાવ વ્યક્તપણે વ્યાપેલો ક્યાં હોય છે? તે જ્ઞાનમાં હોય છે. તેથી જ્ઞાન લક્ષણથી ઓળખાય છે એમ કહેવામાં આવે છે. ઓળખી લેવું એ પોતાનું કામ છે. અને અનેક વાર એમ કહીએ છીએ કે પરિચયથી ઓળખાણ થાય ને પરિચય વિના ઓળખાણ થવાનો કોઈ બીજો પ્રકાર છે. પરિચય કરવો અંદરમાં જ્ઞાનનો પરિચય કરવો. અને જ્ઞાનમાં પણ જ્ઞાન શું શું જાણે છે એમાં પણ જ્ઞાન શું શું જાણે છે તેની જરૂર નથી. એટલે નિરાકાર જ્ઞાનનો પરિચય નહીં પણ સામાન્ય જ્ઞાનનો પરિચય કરવો. એ સામાન્ય જ્ઞાનનો પરિચય કરતા લક્ષણથી લક્ષ ઓળખાશે અને ઓળખાતા સામાન્ય જ્ઞાનના પરિચયનો જ એક વિશેષ પ્રોસેસ સામાન્યનો આવિર્ભાવ કરવાનો થશે કે જેનાથી પ્રગટપણે જ્ઞાન નામ આત્મા અનુભવમાં આવે. બહારનો કોલાહલ નડતો નથી પણ પોતાનું ત્યાં ધ્યાન જાય છે તે નડે. કોલાહલ કોલાહલમાં છે, તારામાં નથી. પણ તારું ધ્યાન ગયું, તારું કયો કે મારું કયો, મારું ધ્યાન ગયું તે મને મળ્યું, કોલાહલ મળ્યો નથી. બીજા ઉપર દોષ નાખવાની ટેવ છે. અનાદિની એ કુટેવ છે કે દોષ કરે છે પોતે. શાસ્ત્રનો પાઠી હોય તો કર્મના ઉદય ઉપર નાખે અને નહીતર સામાન્ય જીવ સંયોગ ઉપર નાખે. તમે અપમાન કર્યું એટલે મને ગુસ્સો આવ્યો. તમે અપમાન ન કર્યું હોત તો હું કાંઈ થોડો ગુસ્સો કરવાનો હતો. અવલંબન લીધું તેથી ગુસ્સો થયો, એ મારો દોષ છે. એટલે એમાં તો પોતાના દોષ સંબંધીની ન્યાય નીતિ પણ રહેતી. ઓળખીને પોતાનું લેવું, ઓળખા વિના તો અવલંબન લેવાનો પ્રશ્ન છે. ક્યાં જાય તો કહ્યું, કદાચ તને દુઃખ લાગશે એમ કે તને રાગાદી કર્મ ભાવ કરવા જેવા નથી અને કાંઈક હળવાશ આવી રહેશે તો તને દુઃખ લાગશે. એટલી હળવાશ નહીં આવે ને કાંઈ તને આત્મા મળી જશે તો પ્રશ્ન છે. પણ હળવાશ આવશે ને દુઃખ લાગશે તો પણ હોય તો નહીં હોય તો ક્યાં જઈ આપી. માટે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવા માટે ઓછામાં ઓછો આત્માને ઓળખવો ખેતીને રહેવું. બે શબ્દનો ટુકડો છે એનું એક આ વચન છે. નાના ટુકડા જેવું એક વચન છે. ખેતીને રહેવું, ખેતીને રહેવું એટલે સાવધાન કરાવે છે. સંભાળજે, શીખવા જેવું છે. ડગલે ને પગલે ખાડામાં પડે પડી જવાય એવા ખાડા છે. તારા પરિણામના ડગલે ને પગલે ખાડા છે. પડી જવા એવું નહીં થાય, એમાં તું સ્થિતિ જા. આ એક ભૂલ એવો લીધો છે બેંકથી, સામાન્ય રીતે શાસ્ત્રનો અભ્યાસ કરનારા તત્વના અભ્યાસી જીવોમાં પણ આ પ્રકારની ભૂલ રહે છે એવો ખ્યાલ છે. સામાન્ય રીતે તત્વનો અભ્યાસ ગુરુદેવની કૃપાથી આપણા સમાજમાં સર્વત્ર છે અને બહુભાગ જીવો તત્વનો અભ્યાસ કરે છે. તેને અહીંયા ચેતાયો છે, આ તેમનો ઉપકાર છે અથવા ઘણી કરુણા છે. ચેતીને રહેવું મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે ચડવું થાય છે. એ પૂર્વકર્મના નાનાવરણીના ક્ષોભ સમયે બુદ્ધિનો ઉઘાડ લઈને જીવ આવેલો હોય છે. બુદ્ધિના ઉઘાડને લઈને સાતત્વનો અભ્યાસ કરતા એને એ અભ્યાસિત થયેલી કોઈ પણ વાત સમજાય છે અને સમજાય છે ત્યારે એને આવડે છે, આ વિષયમાં પણ મને ખબર છે અથવા આવડે છે એવો એને ભાવ પ્રગટ થાય. આ એને રોકાવાનું બહુ મોટું જબરજસ્ત નિમિત્ત છે. એને ન સમજાણું એ અણસમજણને લઈને રોકાણો, જેને સમજાણું એ આવડતના બફમમાં રોકાણો. નુકસાન તો બેને છે પણ આવડતના અભિમાન વાળાને થોડુંક વધારે છે, પેલા કરતા થોડું વધારે છે. કેમ કે ઓલાને હજુ થોડુંક ભાન રહી જાય છે કે મને હજી સમજાતો નથી, મને હજી સમજાતો એવું થોડું ભાન છે. જ્યારે આને સમજાયાનું અભિમાન રહી જાય છે તેથી એને સાચી સમજણનો દરવાજો બંધ થઈ જાય, બારણા બંધ થઈ ગયા, એ જીવને વિશેષ સમજાતો નથી. મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં, વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો છે. આ જીવ વિભાવના રસ્તે કોઈને કોઈ પ્રકારના વિભાવમાં એ રહે છે, એ વિભાવનો એને રસ છે અને એ રસમાં એ મદમસ્ત થઈને ચડી ગયેલો. એ રસ્તે તો અનાદિથી ચડેલો જ છે, એમાં વળી આ એક થોગું નવું બાંધ્યો કે મને બીજું બધું તો દુનિયામાં તો હું હોશિયાર હતો અને એમાં અમારા કાર્યક્ષેત્રમાં તો મારા જેવી હોશિયારી તો કોઈ નહીં નથી, પરંતુ હવે તો મને શાસ્ત્ર જ્ઞાન પણ ઘણું છે અને મને બધું આવડે એવી એક આવડતની પણ અંદરમાં વૃત્તિ રોકાવાની મુમુક્ષુ જીવને થાય છે એને અહીંયા બેનથી ચેતાવે છે. કેટલો મુમુક્ષુ સમાજ પુરસ્કાર છે એ રીતે સમજવા દીધું. દૂરનો ક્ષીર સમુદ્ર દૂધનો સમુદ્ર હોય તો પણ પૂરતા નથી પાય, કેમ કે અધિક બહાર છે. ત્યાં કોઈ મનુષ્ય પ્રાણી જઈ શકતો અહીંયા એક મીઠા પાણીનો કલશો હોય તો પણ સરસ સિપાઈ એટલે મૃત્યુથી બચવી જાય મોતથી બચે એમ ભૂતકાળમાં અનંત જીનેન્દ્રો થયા અને વર્તમાન 24ના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મદિવસ તેમના વચનો પણ પરમાગમમાં રહ્યા પણ પ્રત્યક્ષ જ્ઞાની જે કહે એ તો જોઈને કહે છે કે આવી ભૂલ રહે છે વર્તમાન મનુષ્યને આવી ભૂલ રહે છે આ ભૂલ ઉપર એનું ધ્યાન દોરવામાં આવે છે જેથી એ ભૂલ ટાળીને પોતાનો વિકાસ અને શુદ્ધતા કરી ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ પ્રત્યક્ષ ગુરુ એને જોઈએ નહીતર એની ભૂલ એને કોણ દેખાડશે પૂર્વે થયેલા આચાર્યો અને જીનેન્દ્રો અત્યારે આ આત્માની ભૂલ દેખાડવા કઈ છોડાઈ આવશે એમના વચનો રહી ગયા પણ એ વચનોને મર્મ કોણ સમજાવશે અને વર્તમાન એ સમજણની ભૂલ પણ કોણ બતાવી શકશે કે તું સમજે છે એમાં આ સમજણ યથાર્થ છે અને આ સમજણ અયથાર્થ છે એને કોણ કહી શકશે એ વર્તમાન જેવું સિવાય શું કહી શકે આ એક બહુ મોટું પ્રકરણ છે પ્રત્યક્ષ ગુરુનો યોગ અથવા પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ જીવને સન્માર્ગે જવામાં કેટલો ઉપકારી થાય એ કોઈ જબરદસ્ત વિષય છે બહુ ઊંડું પ્રકરણ છે અને એ પ્રકરણ એટલું બધું અગત્યનું છે એ વિષય મુદ્દો એટલો અગત્યનો છે કે એ ન સમજાય તો સમજણમાં એક ડગલું આગળ વધાય એવું નથી સમજણનું બધું બફમ રહે એવું ભલે બુદ્ધિ ઘણી હોય શાસ્ત્રો વાંચ્યા હોય સાંભળ્યા હોય પણ આ મુદ્દોનો સમજાણો તો પણ એ કાંઈ સમજો એના વિશે આત્મસ્થિતિમાં એ વિષયને એ રીતે પરોક્ષ જીનોપકાર જીનેન્દ્રનો પૂર્વે થઈ ગયેલો વચન વ્યવહારથી થયેલો ઉપકાર એ પ્રત્યક્ષ જ્ઞાની જેટલો ઉપકારી નથી એવો લક્ષ થયા વિના લક્ષ એટલે શું કે એને એ વાતની લાઈટ થઈ ગઈ છે એ વિષયનો તફાવત એને એનો મર્મ સમજાઈ ગયો છે એ જો એના લક્ષ પર વાત ન હોય તો એ જીવે આત્માના હિતનો વિચાર સુદ્ધા કર્યો નથી એવી અમારી ગણના છે અમે એમ ગણીએ છીએ કે એ જીવે આત્માનો વિચાર સુદ્ધા કર્યો કે મારે મારું હિત કરવા જોઈએ બહુ ધાર્મિક અને ગહન વાત લીધી છે કેમ કે એ વિષય પ્રત્યક્ષ અનુભવનો છે જેને એ ઉપકાર થાય છે પ્રત્યક્ષ જ્ઞાનીથી જેને પોતાનું ભવભ્રમણ તૂટી જાય અનંત જન્મ મરણનો નાશ થાય એ સ્થિતિ આવી પહોંચે છે અને સમજાય છે કે પ્રત્યક્ષ ઉપકાર સ્મૃતિ છે અહીંયા એ રીતે લીધો છે ગુરુદેવના પ્રવચનના ગ્રંથમાં કે એ જીવોને તો પ્રત્યક્ષ જ્ઞાની પ્રત્યે એટલી ભક્તિ આવે છે કે એ પ્રવર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા એને રહેતી નથી જાણે એના ભક્તિના ઉલ્લાસમાં ચાલુ દ્રવક્ષેત્ર કાળ ભાવની મર્યાદા રહેતી નથી, અને એના વચનો એ બાબતના એ વિષયના પુરાવારૂપ વચનો સુગાની વિના છે. એમ કહ્યું કે હમણાં અમારે માટે તો તીર્થંકરથી પણ અધિક છે. એ તો કાળની મર્યાદા તોડીને વાત છે. કોઈ સદગુરુ જગદગુરુ તીર્થંકર થી અધિક તો હોય શકે નહીં. તથા પ્રત્યક્ષ ઉપકાર શું ચીજ છે એ એમણે એમની ભાષામાં એક એનો સંકેત આવ્યો છે. ભાવ તો એમાં ઘણો ઊંડો છે, પણ સંકેત થી એટલી વાત આવી છે. એમાં દ્રવ્ય ક્ષેત્રની કાળ ભાવની મર્યાદા રહેતી તો એમાંથી આખો શાસ્ત્ર નીકળી પડે એવો વિષય છે. જબરજસ્ત વિષય, બહુ મોટો વિષય. આત્મહિતનો જરાય વિચાર નથી એ વાત સ્પષ્ટ છે અમારા જ્ઞાનમાં. એમ કહે બીજો વાત બીજી છે, એને ક્યાં મૂકો છે કે એને ક્યાંય એક પહેલે પગે થયો, પણ એને મુમુક્ષુની ભૂમિકામાં ઉભા રહેવા દીધો નથી. બહુ ગુજરાત નો શું કહે છે કે એ રીતે આવડતના અભિમાનમાં ચડી ગયેલા જીવને ગુરુ માથે હોય તો રોકે ને નહીં કરે, ક્યાં આવેલો જાય એનો પત્તો લાગે. એક તો અંદરમાં પોતાની લગામ હોય તો જીવ પાછો વળે, અને બહારમાં બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે. ગુરુ એને લગામમાં રાખે તો પણ ભરવીર પાછો ન વળે, તો કોઈ ઉપાય જ રહેતો નથી. અંદરની લગામ તો પોતાની સૂઝ હોવી શકે છે, અને બહારની લગામ તો એવી સ્થૂળ છે કે અરે જેને હું વંદન કરું છું, જેના ચરણમાં હું છું, જેનો હું સેવક છું, જેની પાસેથી કઈક મારે આત્મહિત માટે મેળવવું છે, એ કહે એનાથી વિરુદ્ધ, એનાથી ફેરફાર, એનાથી અન્યથા વિકલ્પ જાય છે, તો પછી એમના શબ્દોની આજ્ઞાની લગામ કઈ રીતે રહેશે કે કોઈ રીતે રહેશે એ વાત અવગણના થઈ જાય છે. એટલે કાં તો જીવને પોતાને અંદરમાં ભરો ભયના ભ્રમણથી પોતાની લગામ હોય તો પાછો વળે, અને બીજી જો સાથે ગુરુની લગામ હોય તો પાછો વળે. એ સિવાય તો એ વિભાવના રસે ચડી ગયો છે એને પાછો વળવાનો કોઈ અવસર રહેતો. મહાવીર ભગવાનનો મહોત્સવ એમના બોધને પાત્ર થવાથી ઉજવાય છે. બહારમાં કપડાં દાગીના પહેરવાથી ઉજવાતો તો નથી, પણ પૂજા ભક્તિની એકલી બહિર્લક્ષી રાગની અને સાધનોની ધમાલથી પણ ઉજવાતો નથી. હરીફાય તો અનંતકાળથી જીવ કરતો આવ્યો છે. મહાવીર ના બોધ ને પાત્ર કોણ એમ કરીને મહાવીર ના બોધ ને પાત્ર કોણ એમ કીધું ગુરુ. એમાં એક વાત લીધી પણ જે જ્ઞાની ની આજ્ઞા ને ગુરુ ની આજ્ઞા એ વર્તે છે તે એમ કરીને કીધું. સૂક્ષ્મ બોધ નો અભિલાષી એમ કરીને જિજ્ઞાસા ની વાત લીધી છે. બોલ તો સાત આઠ દસ લીધા છે પણ છતાં આ વાત ને મુખ્યતા એમને આપી. મહાવીર ના બોધ ને પાત્ર કોણ એમ કીધું છે. પછી તો ઘણા બોલ લીધા છે. એ બધા બોલ માં પણ એમ લીધું છે કે એવો કોઈ પણ પુરુષ કે મહાવીર ના બોધ ને પાત્ર છે, સમ્યક દશા ને પાત્ર છે. આટલા બધા લાયકાત ના બોલ લીધા તો પણ પહેલા જેવું એટલે નથી, પહેલા જેવું એટલે સત્પુરુષ ના ચરણ માં એ પણ એમણે પ્રત્યક્ષ સત્પુરુષ ની શું વિશિષ્ટતા આત્મા ને ઉપકાર ના સંબંધમાં હોય શકે એના ઉપર ધ્યાન દોર્યું. વાત તો ઘણી લીધી, સદૈવ સૂક્ષ્મ બોધ નો અભિલાષી, ગુણ ઉપર પ્રશસ્ત ભાવ રાખનાર, બ્રહ્મચર્યમાં પ્રીતિમાન, પોતાના દોષ ને દેખે અને છોડવાની દરકાર રાખનાર, ઉપયોગ થી એક પડે પણ